સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા તથા ભગવાન જયસેન આચાર્ય રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ બધાનો આધાર લઈ અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 320 ચાલે છે. ગાથા 320 ઉપર જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્ય વૃત્તિ ટીકામાંથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને આ ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલા પ્રવચનના અંશ આપણે કરી રહ્યા છીએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 163. અહીંયા એક વાત કહી છે કે યોગીન્દ્ર દેવે જે એમ કહ્યું કે હે યોગી, પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ મોક્ષ કરતો નથી એમ શ્રી જીનવર કહે છે. આ વાતની આપણે સમજ લેવાની છે. આપણે અહીંયા સમયસારમાં અગાઉ ગાથામાં એવી રીતે વાત આવી કે પોતાના પરિણામોથી ક્રમ નિયમિત ઉપજતું થકું જીવ જીવ છે અને અજીવ અજીવ છે એ વાત અગાઉ આવી હતી. ત્યાં અજીવથી જીવને જુદું પાડવું હતું એટલે એમાં એમ કહ્યું હતું કે પોતાના ક્રમ નિયમિત પરિણામથી ઉપજતું થકું જીવ જીવ છે એટલે ત્યારે ત્યાં એ પરિણામને જીવની સાથે લીધા, કેમ કે અજીવથી એને જુદું પાડવું હતું. એટલે હવે જ્યારે જીવની જ વાત કરવી છે અને એવા જીવની વાત કરવી છે કે જે સમ્યક દર્શનનો વિષય છે કે જેનું લક્ષ્ય કરતા સમ્યક દર્શન થાય છે એની જ્યારે પછી વાત કરવી છે ત્યારે એમ કહે છે કે જીવને પર્યાય નથી, એટલે કે એ ધ્રુવ છે, એવું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે. પર્યાય છે તે ક્ષણિક છે, એટલે દ્રવ્ય અને પર્યાય એમ બે અંશ મળી અને જીવ છે અને જે પલટતું નથી, બદલાતું નથી, જે ધ્રુવ રહે છે એની વધારે વાત કરતા આ વાત યોગીન્દ્ર દેવે એ રીતે સમજાવી છે કે પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી, બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી, એ પરમાર્થે વાત કરી છે. એટલે ધ્રુવ છે એ પર્યાયરૂપ થતું નથી, એને બંધ પણ નથી, મોક્ષ પણ નથી, ધ્રુવમાં કોઈ ફેરફાર થતા નથી, એ અનંત ગુણોનો પિંડ એવો ને એવો જ રહે છે, એમાં કોઈ મલિનતા વ્યાપ્તિ નથી, એને કોઈ કર્મના બંધ નથી, એટલે પછી એને મોક્ષ પણ નથી. આ વાત પરમાર્થે કરી એટલે કે ધ્રુવની અપેક્ષાથી વાત કરવામાં આવી છે કે પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ મોક્ષ કરતો નથી એમ શ્રી જીનવર કહે છે. તો પછી બધું થાય છે ક્યાં થાય છે? જે થાય છે તે બધું પર્યાયમાં થાય છે, જે થાય છે તે બધું ક્ષણિક છે, જે થાય છે તે વિનાશી છે, જ્યારે આ તો અવિનાશી છે. ગુરુદેવ સમજાવે છે કે લ્યો, શ્રી યોગેન્દ્ર દેવ શિષ્ય પ્રતિ કહે છે, હે યોગી, પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી. વસ્તુ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જે છે તે આ ગતિથી જુદું છે, ગતિથી રહિત છે. જે આ નરકની ગતિ, મનુષ્યની ગતિ, સિદ્ધ ગતિ પણ એવી ગતિથી જુદું આ ત્રિકાળ દ્રવ્ય છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ દ્રવ્ય જે છે તે આ નરક ગતિ, મનુષ્ય ગતિ, સિદ્ધ ગતિ ઇત્યાદિ પર્યાયમાં પરમાર્થે ઉપજતો નથી, તેમ મરતો પણ નથી. ગંભીર સૂક્ષ્મ વાત છે ભાઈ, આ વાતને ખૂબ ધ્યાનથી સમજવી પડશે. પંચમ ગતિ એ પણ ગતિ છે, ગતિ અપેક્ષાએ એમ કહીએ કે સિદ્ધની ગતિ છે, સિદ્ધની એ પર્યાય છે. એટલે એ પર્યાય કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યથી, ધ્રુવથી એ જુદી છે, અને એ પણ એક પછી એક નવી નવી પર્યાય એવી ને એવી શુદ્ધ થયા કરે છે. એટલે એ પર્યાય રૂપે એમાં ધ્રુવ ઉપજતું નથી, પર્યાય રૂપે પર્યાય જ ઉપજે છે. ધ્રુવ તો એમ જ છે, જેવું છે તેવું ને તેવું જ રહે છે. આગળ કહે છે કે ખરેખર આત્મા એને કહીએ જે એક સમયની પર્યાયપણે ઉપજતો નથી, વિનસતો પણ નથી. એક સમયની પર્યાયપણે ઉપજતો નથી, જો એક સમયની પર્યાયપણે ઉપજે તો પછી બીજા સમયે એનો વિનાશ થાય, એનો નાશ થાય, એ રહે નહીં, પણ આમ તો બનતું નથી. નિયમસારની ગાથા 38માં કહ્યું છે કે ત્રિકાળી ધ્રુવ એક નાયક ભાવ માત્ર, શુદ્ધ પારિણામિક ભાવ માત્ર વસ્તુ જે છે તે જ ખરેખર આત્મા છે. પર્યાયરૂપ આત્મા એ તો વ્યવહાર આત્મા છે. ત્રિકાળીની અપેક્ષા એ અભૂતાર્થ અસત્યાર્થ છે. ત્રિકાળી જે બદલાતું નથી, ત્રણેય કાળ એક સરખું રહે છે, એવું ધ્રુવ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ દ્રવ્ય એ ત્રિકાળ છે, એટલે ત્રણેય કાળ છે. જ્યારે પર્યાય છે એ એક સમયની છે, એ નવી ઉત્પન્ન થાય છે. એટલે એમ ત્રિકાળીની અપેક્ષાએ જે પર્યાય છે એ અભૂતાર્થ છે, એટલે કે ભૂતાર્થ નથી. દ્રવ્ય છે તે ભૂતાર્થ છે, તે અનાદિનું છે. જ્યારે પર્યાય છે તે અભૂતાર્થ છે, એટલે એ નવી ઉત્પન્ન થાય છે. અને અભૂતાર્થ છે અને ક્ષણ વિનાશી છે, એટલે એને અસત્યાર્થ પણ કહ્યું. કેમ કે એ એક સરખું રહેતું પણ નથી. પર્યાય જે એક સમયની છે તે એવી ને એવી એક સરખી થતી પણ નથી, બદલાય છે, એટલે એને અસત્યાર્થ કહી. ત્રિકાળી દ્રવ્ય છે તે જ સત્યાર્થ છે, તે જ ભૂતાર્થ છે, તે નિશ્ચય છે, તે જ આશ્રય કરવા યોગ્ય છે. અને તેનો આશ્રય કરતા, તેનું અવલંબન લેતા, તેના તરફ દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના વિદરાગી નિર્મળ પરિણામ થાય છે, જેને આપણે મોક્ષ માર્ગ કહીએ છીએ. આવી વાત છે. જે ઉપજે છે, વિણસે છે, તે પર્યાય એ આત્મા, એટલે કે પર્યાય રૂપ આત્મા એ અભૂતાર્થ છે. જે ઉપજે છે, વિણસે છે, તે પર્યાય આત્મા અભૂતાર્થ છે. જ્યારે દ્રવ્ય છે તે ભૂતાર્થ છે, પ્રત્યાર્થ છે, તે જ નિશ્ચય છે. આ તો અલૌકિક વાત છે. એના પછીના પેરેગ્રાફમાં 4થી લીટીમાં કહે છે કે નિત્ય ધ્રુવ એક ચિહ્ન માત્ર વસ્તુને અમે આત્મા કહીએ છીએ. આવો આત્મા એક સમયની પર્યાયમાં આવતો નથી. જે જ્ઞાન માત્ર આત્મા ત્રિકાળી પરમ પારિણામિક ભાવ લક્ષણ એ શુદ્ધ દ્રવ્ય તે એક સમયની પર્યાયમાં આવતો નથી. મોક્ષ માર્ગ કે મોક્ષની એક સમયની પર્યાય જે વિતરાગી પરિણામ છે એ પર્યાયપણે કે ત્રિકાળી ધ્રુવ થતું નથી, કે એવી પર્યાયને કરતું નથી, કે એ પર્યાયમાં એ આવતું નથી. જો એ પર્યાયમાં આવે તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો પણ નાશ થઈ જાય. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે મોક્ષ માર્ગ કે મોક્ષની એક સમયની પર્યાયપણે ત્રિકાળી ધ્રુવ જે અંતઃતત્વ આત્મા છે તે ઉપજતો નથી, વિનસતો નથી, તે પણ પર્યાય ઉપજે છે, પણ શુદ્ધ જીવ દ્રવ્ય કે ઉપજતો નથી. છેલ્લે કહે છે કે જીવ પરમાર્થથી ઉપજતો નથી, મરતો પણ નથી, તો આ ઉપજે વિણસે છે તે કોણ છે? ઉપજવું અને વિણસવું કોનું છે? તો કહે છે કે ઉપજવું વિણસવું જેમાં થાય છે તે પર્યાય છે, તે દ્રવ્ય નથી. વળી પરમાર્થે જીવ બંધ મોક્ષને પણ કરતો નથી એવું કોણ કહે છે? તો કહે છે કે જીણવર કહે છે, જીણવર એવું ભણઈ. આ રીતે યોગીન્દ્રદેવે વાત કરી છે, બધા સંતોએ આ જ રીતે વાત કરી છે. આગળ પાના નંબર 165 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કોઈને એમ થાય કે જો આત્મા બંધ મોક્ષના ભાવને કરતો નથી તો પછી આ દીક્ષા કેમ, આ આનંદની દશાનું પરિણમન કેમ? કોઈને એમ થાય કે આત્મા એ બંધને પણ કરતો નથી, મોક્ષને પણ કરતો નથી, એવા ભાવને કરતો નથી, તો પછી આ દીક્ષા શા માટે અને આ આનંદની દશાનું પરિણમન એ બધું શા માટે, એ કઈ રીતે, એ કેમ છે? ગુરુદેવ સમજાવે છે કે સાંભળ ભાઈ, અનંતા તીર્થંકર દેવોએ આ કહ્યું છે કે પરમાર્થ જે નિશ્ચય જીવ છે, પરમાર્થ જે નિશ્ચય જીવ છે તે કાંઈ દીક્ષાના પરિણામ રૂપે કે આનંદની દશા રૂપે ઉપજતો નથી. પરમાર્થથી જેને જીવ કયો એ નિશ્ચયથી જે જીવ એટલે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય એ કોઈ પરિણામ રૂપે ઉપજતું નથી, એ પર્યાયરૂપ થતું જ નથી. શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય એ કોઈ પર્યાયરૂપ થતું નથી એટલે એ કાંઈ દીક્ષાના પરિણામ રૂપે કે આનંદની દશા રૂપે ઉપજે એમ નથી. અને તેમ તે દશાનો વ્યય થતા તે મરતો પણ નથી. જે દશા થઈ એ દશાનો ક્ષય થતા, એ દશા ચાલી જતા, એ દશાનો વ્યય થતા એ ત્રિકાળી દ્રવ્ય નાશ પણ પામતું નથી. મનુષ્યપણે ઉત્પાદ અને દેવગતિનો વ્યય થાય એટલે કે દેવમાંથી જવી અને કે મનુષ્યગતિમાં આવે એટલે એની મનુષ્યની પર્યાય થાય એટલે મનુષ્યપણે ઉત્પાદ અને દેવગતિનો વ્યય એમ થાય ત્યાં એ બંને ઉત્પાદ વ્યયરૂપ અવસ્થાઓ છે તો ખરી, એ બંને અવસ્થા છે, પણ તે અવસ્થાના કાળે ધ્રુવ આત્મદ્રવ્ય ઉત્પાદ વ્યયરૂપ થતું નથી. એ ઉત્પાદ અને વ્યય એ તો બધું પર્યાયમાં છે, જે દ્રવ્ય છે એ તો એવું ને એવું ધ્રુવ રહે છે. દેવની પર્યાયમાં પણ એ દ્રવ્ય એવું જ હતું અને એ પર્યાયમાંથી હવે મનુષ્યની પર્યાય થઈ છે ત્યારે પણ એ તો એવું ને એવું જ રહે છે. એટલે આ નવી નવી અવસ્થા થાય તે વખતે ધ્રુવ આત્મદ્રવ્ય ઉત્પાદ વ્યયરૂપ થતું નથી, તે તો ત્રણેય કાળ એક રૂપ શુદ્ધ જ્ઞાયક ભાવપણે જ રહે છે. આવું જ દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુ સ્વરૂપ છે. પર્યાયની પણ વાત કરી અને દ્રવ્યની પણ વાત કરી. ઉત્પાદ વ્યય છે એ બધું પર્યાયમાં છે, તે કાળે ટકીને રહેતું એ ધ્રુવ છે. અને પહેલા એ વાત પણ સાથે ગુરુદેવે કરી કે જે ટકીને રહેતું ત્રિકાળ રહેતું જે દ્રવ્ય છે જે શુદ્ધ છે એનું તો તું લક્ષ કરતો નથી. જે તારી સમીપમાં છે, જે ત્રિકાળ ટકીને રહ્યું છે એનું તો તું લક્ષ કરતો નથી. અને આ જે પરિણામ થાય છે, વર્તમાન પર્યાય છે જે ક્ષણિક છે, એવી પર્યાયને તું ટકાવવા માટે મિથ્યા પ્રયાસ કરે છે જે ટકીને રહે છે એનું જો લક્ષ કરે તો તને શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય. પણ એ તો તું કરતો નથી, અને જે ટકીને રહેતું નથી, જે ક્ષણિક છે, એનું લક્ષ કરીને અનાદિનો તું નિત્યાત્વને કારણે ભવના ભ્રમણ કરે છે. એક વખત જે ટકીને રહેતી વસ્તુ છે એનું તું લક્ષ કર. આ વાત પણ ગુરુદેવે કરી દીધી છે. આગળ અહીંયા કહે છે કે આ વાત આવી ક્યાંથી, તો કહે છે કે જીણવર એવું ભણઈ, એટલે ભગવાન જીનેશ્વર દેવ દિવ્ય ધ્વનિ દ્વારા આમ કહે છે. શું કહે છે કે બંધ મોક્ષના પરિણામને શુદ્ધ જીવ કરતો નથી. બંધના પરિણામ કે મોક્ષના પરિણામને શુદ્ધ જીવ કરતો નથી, અર્થાત શુદ્ધ જીવ નિત્ય આનંદ ચિદાનંદ પ્રભુ બંધ મોક્ષની પર્યાયપણે થતો નથી. આવું અલૌકિક શુદ્ધ જીવ તત્વ તે સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શનનો વિષય છે એટલે કે તેનું લક્ષ્ય કરતા સમ્યક દર્શનની પર્યાય થાય છે. એવા ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરતા, એને વિષય બનાવતા, એમાં એકાગ્રતા કરતા, એનો આશ્રય કરતા વિતરાગી પરિણામ થાય છે. શું કહ્યું કે સમ્યક દર્શન એ સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શનનો વિષય નથી, પણ ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુ સમ્યક દર્શનનો વિષય છે. એટલે કે સમ્યક દર્શન જે થયું, જે વિતરાગી પરિણામ થયા, એ પર્યાય છે. એ પર્યાય સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શન થાય એમાં વિષય શું છે? વિષય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, પણ એ સમ્યક દર્શનની પર્યાય કાંઈ વિષય નથી. પર્યાયને વિષય બનાવતા એવી નવી પર્યાય થતી નથી. એટલે કહે છે કે સમ્યક દર્શનની જે પર્યાય છે એ સમ્યક દર્શન થવાનું કારણ નથી, એનું આલંબન લઈ અને સમ્યક દર્શનના પરિણામ થતા નથી, પણ ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુ છે તે સમ્યક દર્શનનો વિષય છે. તેનું આલંબન લઈ અને જે પરિણામ થાય છે તે સમ્યક દર્શનના પરિણામ થાય છે, અને તેથી તેને મુખ્ય ગણીને સમયસારની 11મી ગાથામાં તેને, એટલે કે ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુને ભૂતાર્થ કહેલ છે. એ ભૂતાર્થ છે, એ જ નિશ્ચય છે, એ જ સત્યાર્થ છે, એ જ આલંબન લેવા યોગ્ય છે, એ જ આશ્રય કરવા યોગ્ય છે. હવે ટીકાની આગળ વાત લે છે કે વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે. જયસિંહ આચાર્ય ભગવાન ટીકામાં કહે છે કે વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે. શું? તો કહે છે કે વિવક્ષિત એક દેશ શુદ્ધનય આશ્રિત આ ભાવના, વિવક્ષિત એટલે જે કહેવા ધારેલી છે એવી, વિવક્ષિત એક દેશ શુદ્ધ ને આશ્રિત આ ભાવના. એક દેશ એટલે હજી અંશ પ્રગટ્યો છે, એટલે એ એક દેશ છે. હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ એટલે એ એક દેશ છે. છતાંય એ ભાવના, એ વિતરાગી પરિણામો શુદ્ધને આશ્રિત છે, તો એને માટે કહે છે કે વિવક્ષિત જે કહેવાધારી છે તે એક દેશ શુદ્ધને આશ્રિત આ ભાવના નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોક્ષમિક જ્ઞાનરૂપ હોવાથી, જો કે એક દેશ વ્યક્તિરૂપ છે તો પણ ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. પરંતુ એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાન રૂપ હું છું. શું કહે છે કે જેને આ પુરુષાર્થ ઉપડ્યો છે એને હજી અંશે શુદ્ધિ થઈ છે. જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થયા છે જે શુદ્ધ નયના આશ્રય થયા છે અથવા તો શુદ્ધ નયનો વિષય જે ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ છે એના આશ્રયે જે પરિણામ થયા છે એ ભાવના એ વિવક્ષિત એટલે કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ એ પરિણતિ છે, એ નિર્મળ પરિણતિ છે, એવા નિર્મળ પરિણામ થયા છે એને માટે કહે છે કે કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ પરિણતિ છે, હજી અંશે શુદ્ધિ થઈ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે તે આંશિક શુદ્ધિરૂપ પરિણતિ છે એવી એ ભાવના કઈ રીતે થઈ છે? તો કે શુદ્ધ નયના આશ્રય થઈ છે, એટલે કે શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળી નાયક એનો આશ્રય કરતા એવી એ આંશિક શુદ્ધિરૂપ પરિણતિ થઈ છે, એવી પર્યાય જે થઈ છે એ કેવી છે? કે નિર્વિકાર છે, વિકાર વિનાની છે, સ્વ સંવેદન લક્ષણવાળી છે, એટલે એમાં એને સ્વનું સંવેદન થાય છે. સ્વ સંવેદન લક્ષણવાળી છે, પોતાનું અનુભવ સહિતનું જ્ઞાનને ભાન થવું એ સ્વ સંવેદન લક્ષણવાળી એ ભાવના છે. ક્ષયોક્ષમિક જ્ઞાનરૂપ હોવાથી, જો પૂર્ણ જ્ઞાન તો હજી પ્રગટ થયું નથી, કેવળ જ્ઞાન તો પ્રગટ થયું નથી, એટલે એ ક્ષયોક્ષમિક જ્ઞાનરૂપ હોવાથી એ છે તો એક દેશ વ્યક્તિરૂપ, એમ કે હજી પૂર્ણ વ્યક્તતા થઈ નથી, પોતાના ત્રિકાળી શુદ્ધ ભાવની પૂર્ણપણે વ્યક્તતા પર્યાયમાં નથી થઈ, એટલે એ છે તો એક દેશ વ્યક્તતારૂપ. એટલે કહે છે કે જો કે એક દેશ વ્યક્તિરૂપ છે છતાં પણ એવી ભાવના જેને થઈ છે એવો સાધક જીવ, એવો ધ્યાતા પુરુષ, એ ભાવના કેવી ભાવે છે? એની ભાવના કેવી છે? એ પોતે શું શ્રદ્ધે છે? તો એ તો એમ જ શ્રદ્ધે છે કે પોતે પૂર્ણ છે. ભલે પરિણતિ એવી થઈ છે કે જેમાં એક દેશ એટલે કે આંશિક શુદ્ધિ છે અને એવી પરિણતિ થઈ છે, એવી પર્યાય થઈ છે, છતાંય એને એને શું છે? એને તો એમ છે કે પોતે પરિપૂર્ણ છે. એટલે કહે છે કે એવો સાધક જીવ, એવો ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય એ જ હું છું. એટલે એ તો એમ ધ્યાવે છે, એ એમ નથી ધ્યાવતો કે પોતે ખંડ જ્ઞાનરૂપ છે, પોતે ખંડ જ્ઞાનરૂપ હું છું એમ ધ્યાવતો નથી, પણ એ શું ધ્યાવે છે? એ તો એમ ધ્યાવે છે કે પોતે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. 38મી ગાથામાં આનો વિસ્તાર આપણે કર્યો છે, સમજ્યા છીએ. ગુરુદેવ આ બધી વાતને હજી આગળ સમજાવે છે. કહે છે કે વિવક્ષિત એટલે કહેવા ધારેલી આ આંશિક શુદ્ધિરૂપ પરિણતિ તે એક દેશ શુદ્ધ નય આશ્રિત છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ આ ભાવના એક દેશ શુદ્ધ છે, સર્વદેશ શુદ્ધ છે એમ નહીં, એટલે કે અંશે શુદ્ધ છે, એટલે કે પૂર્ણ શુદ્ધ નથી. પૂર્ણ શુદ્ધિ તો ભગવાન કેવળીને હોય છે, એટલે કેવળ જ્ઞાન થતા એ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે. છતાં પણ આ જે આંશિક શુદ્ધિ થઈ છે એ પૂર્ણ શુદ્ધિના પ્રકારની જ છે, એ વાતને અહીંયા ગુરુદેવે કહી છે. કહે છે કે પંડિત ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં જ પછી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કહે છે કે એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાન વર્તી આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે તેની તથા તેરમા ગુણસ્થાન વર્તી આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વદેશ રૂપ પ્રગટ થયા છે તેની એક જાતિ છે. સુડરમલજીની આ વાતને લઈ અને ગુરુદેવ પણ એ સમજાવવા માંગે છે કે જે નિર્મળ પરિણામ થયા છે તે પરિણામ ભલે એક દેશ શુદ્ધિ છે પણ તેવા જ છે. કેવા છે? તો કે જેવા કેવળ જ્ઞાનના પરિણામ છે, જે કેવળ જ્ઞાનની પર્યાય છે, તેવી જ એ પર્યાય છે. આ એક દેશ શુદ્ધિ છે, તેવી પૂર્ણ શુદ્ધિ છે, પણ તે એક જાતના છે. એ પરિણામ એક જાતના છે. એટલે કે સાધકને જે નિર્મળ રત્નત્રય રૂપ ભાવના પ્રગટ થઈ છે તે એક દેશ શુદ્ધ છે, અંશે શુદ્ધ છે. જ્યારે કેવળી ભગવાનને એ દશા પૂર્ણ શુદ્ધ છે. આગળ 166માં પાના ઉપર કહે છે કે આકાશના પ્રદેશ અનંત છે. આકાશ એટલે લોકાકાશ અને અલોકાકાશ મળીને વાત કરી છે. લોકાકાશના પ્રદેશ અસંખ્ય છે, જ્યારે અલોકાકાશ એ અનંત છે. એટલે આકાશના પ્રદેશ અનંત છે, એનાથી અનંત ગુણા એક જીવના ગુણ છે. સમ્યક દર્શન થતા તે દરેક ગુણનું અંશે પ્રગટ પરિણમન થાય છે. જો એક દેશ શુદ્ધિની વાત કરી અને પંડિત ટોડરમલજીએ એને ગુણની વ્યક્તતા તરીકે કહ્યું કે એ જ્ઞાન આદિ જે અનંત ગુણ છે એ એક દેશ પ્રગટ થયા છે એમ એમણે લીધું. અહીંયા પણ ગુરુદેવ એ વાત કહે છે કે જીવના અનંત ગુણ છે અને જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે તે દરેક ગુણનું અંશે પ્રગટ પરિણમન થાય છે. તેને અહીં એક દેશ શુદ્ધને આશ્રિત ભાવના કહેલ છે. તેને એક દેશ શુદ્ધને આશ્રિત ભાવના કહેલ છે એટલે એવા એવા શુદ્ધ પરિણામ છે જે શુદ્ધને આશ્રિત છે અને અંશે પ્રગટ થયા છે. પણ એ દરેક ગુણનું અંશે પ્રગટ પરિણમન થાય છે. અહીં પ્રગટ પરિણતિને શુદ્ધને કહેલ છે. શુદ્ધને આશ્રિત છે અથવા તો શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા એનું લક્ષ્ય કરતા એવા પરિણામ થાય છે. એટલે એને અપેક્ષાથી એમ પણ કહી દીધું કે એ પરિણતિ શુદ્ધનય છે. એટલે કહે છે કે અહીં પ્રગટ પરિણતિને શુદ્ધનય કહેલ છે. ગાથા 14માં પણ આવે છે કે શુદ્ધનય કહો, અનુભૂતિ કહો કે આત્મા કહો, તે એક જ છે. ત્યાં વિવક્ષા ભેદ છે પણ વસ્તુ એક જ છે. કહેવાનો આશય જે છે તે ત્રિકાળી દ્રવ્ય દર્શાવવું છે. ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ ભગવાન આત્માને ધ્યેય બનાવી પરિણમતા પ્રગટેલી નિર્મળ દશા તે એક દેશ શુદ્ધને આશ્રિત ભાવના છે. દ્રવ્ય સંગ્રહમાં મોક્ષ માર્ગની પ્રગટ પર્યાયના 63 નામ આવે છે. અહીં તેના બે નામ આપી કહ્યું છે કે તે અધ્યાત્મ ભાષાથી શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ અને બીજું શુદ્ધ ઉપયોગ, એમ બે અહીંયા દર્શાવ્યા છે જે અધ્યાત્મ ભાષાથી છે. અને આગમથી એને ક્ષયોક્ષમિક, ક્ષાયિક, ઔક્ષમિક એવા ત્રણ ભાવરૂપ કયા છે, જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. એને દ્રવ્ય સંગ્રહમાં 63 નામ દ્વારા દર્શાવવામાં આવેલ છે. એ પર્યાયની અહીંયા વાત કરે છે કે દ્રવ્ય સંગ્રહમાં આ ભાવના, આ જે નિર્મળ પરિણામ થયા તે 63 બોર્ડ દ્વારા ઉતાર્યા છે. અને એ આ રીતે છે, એમાં 63માંથી અહીંયા કેટલાક આપ્યા છે એ આપણે લઈએ. એને તે ભાવના પર બ્રહ્મ સ્વરૂપ છે, તે પરમ વિષ્ણુ સ્વરૂપ છે, તે પરમ શિવ રૂપ છે. શિવ એટલે પણ આત્મા અને વિષ્ણુ એટલે પણ આત્મા, બુદ્ધ એટલે પણ આત્મા. જ્ઞાન અપેક્ષાએ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ આપણે કહીએ છીએ તો એમાં બુદ્ધ એટલે જ્ઞાન અપેક્ષાથી વાત કરી, શિવ એટલે પણ આત્મા. એટલે અહીંયા તે પરમ શિવ રૂપ છે, તે પરમ બુદ્ધ સ્વરૂપ છે, તે પરમ જીન સ્વરૂપ છે, તે પરમ નિજ આત્મ ઉપલબ્ધિ રૂપ સિદ્ધ સ્વરૂપ છે, તે નિરંજન સ્વરૂપ છે, તે નિર્મળ સ્વરૂપ છે, તે સ્વસંવેદન જ્ઞાન છે, તે પરમ તત્વ જ્ઞાન છે, તે પરમ અવસ્થારૂપ પરમાત્માનું સ્પર્શન છે, તે પરમાત્મ જ્ઞાન છે, તે જ ધ્યાન કરવા યોગ્ય શુદ્ધ પારિણામિક ભાવરૂપ છે, તે ધ્યાન ભાવના રૂપ છે, તે જ શુદ્ધ ચારિત્ર છે, તે જ અંતરંગ તત્વ છે, તે જ પરમાત્મ તત્વ છે, તે જ શુદ્ધ આત્મદ્રવ્ય છે, તે જ પરમ જ્યોતિ છે, ઇત્યાદિ બીજા બોલ પણ છે. અહીં કહે છે, મોક્ષ માર્ગની તે પર્યાય એક દેશ વ્યક્ત પર્યાય છે. કહેવા ધારેલી આ આંશિક શુદ્ધિરૂપ પરિણતિ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયક્ષમિક જ્ઞાનરૂપ હોવાથી એક દેશ વ્યક્તિરૂપ છે. આ રીતે અહીંયા ઘણી સ્પષ્ટતા કરી દીધી. હવે ગુરુદેવ આગળ વિસ્તાર કરતા જે વાત કરે છે એમાંથી કેટલાક અંશ આપણે લઈએ. 167માં પાના ઉપર ગુરુદેવ અહીંયા કહે છે કે જે એક સમયની પર્યાય વિનાનો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ધ્રુવ ભાવ તેને અહીં નિશ્ચયથી જીવ કયો છે, તે જીવ શુદ્ધ જીવ સિદ્ધની પર્યાયપણે ઉપજતો નથી, તેમ પૂર્વની જે મનુષ્ય ગતિનો વ્યય થયો તેમાં પણ તે આવ્યો નથી, એટલે કોઈ પર્યાયપણે ઉપજતો નથી. મનુષ્યની પર્યાયપણે એ હતો અને પછી હવે સિદ્ધની પર્યાયપણે થયો, એમ એ શુદ્ધ આત્મદ્રવ્ય ત્રિકાળી ધ્રુવ એનું ઉપજવું કે વિનસવું થતું નથી. મનુષ્યની પર્યાયપણે ઉપજવું થયું હોય તો પછી એ પર્યાયપણે વિનસવું થાય, પણ અહીંયા તો કહે છે કે એ તો ત્રિકાળ એવું ને એવું રહે છે, જે ઉપજવું અને વિનસવું થાય છે એ તો પર્યાયનું થાય છે અને એ પર્યાય કથનચિત દ્રવ્યથી ભિન્ન છે, એ વાત આપણે કરી છે. આવો જે ઉપજતો નથી મળતો પણ નથી તે શુદ્ધ પારિણામિક ભાવરૂપ શુદ્ધ જીવ સમ્યક દર્શનનો વિષય છે. અહીંયા તો સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની જ વાત છે, એની જ મુખ્યતા છે. કેમ કે જ્યાં સુધી સમ્યક દર્શન થાય નહીં ત્યાં સુધી ચારિત્રનો પુરુષાર્થ થઈ શકતો જ નથી. પોતાના સ્વરૂપને જાણતો નથી ત્યાં સુધી એવા સ્વરૂપને વિશે એ લીનતા કે સ્થિરતા કેવી રીતે કરે, જેને આપણે નિશ્ચયથી ચારિત્ર કહીએ છીએ, એ ચારિત્ર સમ્યક દર્શન વિના કેવી રીતે થાય. નિશ્ચય ચારિત્ર તો એ છે કે પોતાના સ્વરૂપને વિશે લીનતા સ્થિરતા કરવી, પણ જ્યારે હજી પોતાનું સ્વરૂપ જાણ્યું નથી અનુભવ્યું નથી તો પછી ત્યાં લીનતા કે સ્થિરતાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે સૌથી પહેલું જો કાંઈ પણ કરવા જેવું છે તો એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા જેવી છે, સંકિતની પ્રાપ્તિ કરવા જેવી છે. એટલે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. અને જેને સમ્યક દર્શન થયું છે એને ચારિત્રનો પુરુષાર્થ તો આપોઆપ ઉપડવાનો જ છે. સમ્યક દર્શન થયા પછીથી જીવ વધુમાં વધુ 15 ભાવમાં મોક્ષે જાય જ છે, એટલે ચારિત્ર પ્રગટ કરે જ છે, પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરે જ છે. એટલે જે કરવાનું છે તે સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે, એવા સમ્યત્વના પરિણામ એને કરવાના છે. એટલે એ સમ્યત્વ કઈ રીતે થાય એને જુદી જુદી રીતે સમજાવ્યું છે. અને બધું સમજ્યા પછીથી એને હવે શું કરવું, તો એણે એકાગ્રતા કરવી, અને એકાગ્રતા ક્યાં કોની કરવી કઈ રીતે કરવી, તો એમાં મુખ્ય વાત એ છે કે પોતે જ ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એવો વિકલ્પ સહિત નિર્ણય કરવો, એમાં દ્રઢતા કરવી અને એનું લક્ષ્ય કરવું, ત્યાં એકાગ્રતા કરવી. પણ હવે એકાગ્રતા કરવી છે તો જે વિષય છે એને પણ બરાબર સમજવો પડશે ને, એટલે એ વિષયને અહીંયા તો સમજાયો છે કે એ વિષય કેવો છે, તો કે એ પર્યાય વિનાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે જે બદલાતું નથી, એ સમ્યક દર્શનનો વિષય છે. એ સમ્યક દર્શનનો વિષય છે શુદ્ધ પારિણામિક ભાવરૂપ શુદ્ધ જીવ એ સમ્યક દર્શનનો વિષય છે. એને વિષય કરી અને એકાગ્રતા કરવાની છે અને એ વાતને અહીંયા સિદ્ધ કરવી છે. એટલે ભાષા એમ લીધી છે કે શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. ધ્યાનરૂપ શું છે? ધ્યાનરૂપ તો પર્યાય છે. શુદ્ધ પારિણામિક ભાવ છે એ ધ્યેયરૂપ છે, અથવા તો એને ધ્યેય બનાવી અને ધ્યાન કરાય છે. એ બદલાતું નથી, એ દ્રષ્ટિનો વિષય છે. એટલે બીજી રીતે એમ પણ કહેવાય કે તારા વર્તમાન જ્ઞાનની પર્યાયમાં તું પરને જ્ઞેય બનાવે છે, એને બદલે આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એને જ્ઞેય બનાવીને તું એનું જ્ઞાન કર, એને જાણ, એને અનુભવ. એ ધ્યેયરૂપ છે, એનું લક્ષ કરે છે, એકાગ્રતા કરે છે, એટલે ધ્યાન થયું. અને ધ્યાનમાં એ પરમ પરિણામિક ભાવ લક્ષણ શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય જે ધ્રુવ છે એ ધ્યેય છે, એ ધ્યેયરૂપ છે, એ ધ્યાનરૂપ નથી. કારણ કે ધ્યાન વિનશ્વર છે અને શુદ્ધ પરિણામિક ભાવ અવિનશ્વર છે. કહે છે કે સમ્યક દર્શન પ્રગટ થતા સહજ વિતરાગી આનંદની અનુભૂતિ લક્ષણવાળું જે સ્વસંવેદન જ્ઞાન છે તેનાથી તે પ્રાપ્ત થાય છે. પણ એ પેલા ધ્રુવથી પ્રાપ્ત થાય છે એમ નથી, ધ્રુવ દ્વારા એ અનુભવમાં આવે છે એમ નથી, એના જ્ઞાનની પર્યાયમાં એને અનુભવાય છે. એટલે એ શુદ્ધ પારિણામિક ભાવ અવિનશ્વર છે. તે કેવી રીતે જણાય, એટલે એનો અનુભવ કેવી રીતે થાય? તો કે એનો અનુભવ એને એના જ્ઞાનની પર્યાયમાં થાય છે. એ જ્ઞાનની પર્યાય એ સમ્યક જ્ઞાનની પર્યાય છે. એનો અનુભવ થાય છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે થાય છે. એ સહજ વિતરાગી આનંદની સાનુભૂતિવાળું એ પરિણામ છે, એ વિતરાગી પરિણામ છે, એ સ્વસંવેદન જ્ઞાન છે. અને એના દ્વારા એને પોતાનું જ્ઞાન ભાન થાય છે, એ વખતે અલૌકિક આનંદનું વેદન પણ છે. એટલે કે ધ્રુવથી ધ્રુવ ન જણાય કહેવાનો આશય અહીંયા ગુરુદેવનો એ છે કે જે જણાય છે તે પર્યાયમાં જણાય છે. ધ્રુવ કંઈ ધ્રુવને જાણે છે એમ નથી. ધ્રુવ તો ધ્રુવ છે જ, પણ એ ધ્રુવને કોણ જાણે છે? ધ્રુવને ધ્રુવપણે જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે. કેમ કે ધ્રુવ તો અક્રિય છે, નિષ્ક્રિય છે, એમાં ક્રિયા નથી. એટલે એ જાણવાના પરિણામ થયા, જે જાણવાની પર્યાય થઈ, એ ધ્રુવને જાણે છે. એટલે કે નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ જ્ઞાનમાં તે જણાય છે, જણાય છે, પણ એ કઈ એ પર્યાયમાં આવી જાય છે એમ નહીં. પર્યાયમાં આવી જાય તો પર્યાયનો નાશ થતા એનો નાશ થાય. એટલે ધ્રુવ તો ત્રિકાળ ધ્રુવ એવું ને એવું જ રહે છે. પર્યાય એને જાણે છે, પછી બીજા સમયે પણ એ પર્યાય એને જાણે છે, ત્રીજા સમયે જાણે છે, એમ અસંખ્ય પર્યાયો એને જાણવાવાળી થાય છે. અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે તો એ પરને જાણે છે. એટલે પેલી જાણવાવાળી પર્યાય હતી એ તો નાશ પામી, પણ ધ્રુવ નાશ નથી પામતું. ફરી પાછું એ ધ્રુવનું લક્ષ કરે છે તો ફરી એ ધ્રુવને જાણે છે. અને ધ્રુવને જાણે છે એમ કહીએ તો એ શું જાણે છે, શેને અનુભવે છે? તો જે ત્રિકાળ ભાવ અનંત ગુણ છે, તો અનંત ગુણને કારણે થતો ભાવ, આપણે પહેલા પણ એ વાત કરી છે કે જીવનો એક ભાવ છે. જેમ સોનું છે એ એના ગુણોને કારણે સોનાના ભાવે જ હંમેશા રહ્યું છે, માટી છે તે એના ગુણને કારણે હંમેશા માટીના ભાવે જ રહી છે, માટી રૂપે જ રહી છે, એવી રીતે આ જીવ દ્રવ્ય છે એ જ્ઞાન સ્વભાવી છે, અનંત ગુણનો પિંડ છે. મુખ્યતા જ્ઞાનની કરીને વાત કરીએ છીએ, પણ છે તો અનંત ગુણ. તો એ અનંત ગુણનું એક રૂપ પરિણમન, એટલે એવો ભાવ, એવા ભાવે એ ત્રણે કાળે રહ્યું છે. તો એવા ભાવને આ વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે જાણે છે, અનુભવે છે, ત્યારે એને આનંદનો અનુભવ થાય છે એમ એ ભગવાન આત્માને, એ ધ્રુવને એ જાણે છે એમ કહેવાય છે. એટલે ધ્રુવ કાંઈ ધ્રુવને જાણે એમ નથી, વર્તમાન જ્ઞાનની પર્યાય એને જાણે છે. અને એ જાણે છે એવા જે પરિણામ થયા એને વિતરાગી પરિણામ કયા, એને મોક્ષ માર્ગ કયો. અને આવું થયા કરે છે, વારંવાર થયા કરે છે, એટલે એ જીવ પછી બારમા પરમા રંજિત થતો નથી, એટલે એને નવા કર્મના બંધ અતિ અલ્પ થાય છે. અને એમ કરતા કરતા ઘણી નિર્જરા થાય છે અને અતિ અલ્પ બંધ થતા છેવટે પુરુષાર્થ વધારતા એ જીવ પોતે પોતાના સ્વરૂપને વિશે વધારે ને વધારે વખત રહે છે, એને આપણે લીનતા કહીએ છીએ. અને પછી જગતના બધા જ પદાર્થો પ્રત્યેથી એને ઉદાસીનતા થઈ જાય છે, માત્ર સ્વરૂપમાંથી આવતા આનંદ પ્રત્યે જ એને લક્ષ રહ્યા કરે છે. એટલે સહજ રીતે આવો સમ્યક દ્રષ્ટિ સાધક એ ચારિત્રને ગ્રહણ કરે છે, એટલે કે સર્વસંગ પરિત્યાગ કરે છે, બાહ્ય બધા જ પરિગ્રહ છે એને છોડે છે, અને જે અંતરંગ પરિગ્રહ જે પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ એને પણ એ છોડે છે. બધા જ બાહ્ય અને અંતરંગ પરિગ્રહને એ સ્વના લક્ષ્ય છોડે છે, અને પછી પોતાના સ્વરૂપને વિશે ચિંતા કરતો હતો ત્યાંથી એક દિવસ એ સ્થિરતા કરી લે છે, તો એને પછી એ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, કેવળ દર્શનની પર્યાય પ્રગટ થાય છે, પૂર્ણ શુદ્ધ દશાનો અનુભવ થાય છે, અને પછી એ દશા કાયમ માટે રહી જાય છે, એમ એ કેવળી થાય છે. આવો મોક્ષનો માર્ગ છે. જ્યારે પહેલી વખત એને અનુભવ થાય છે એ દશાને સમ્યક્ત્વ કહીએ અને એને ચોથું ગુણસ્થાન કહેવામાં આવે છે. અને જ્યારે બધા કસાય રહિત થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એ દશાને આપણે તેરમું ગુણસ્થાન કહીએ છીએ. આવો મોક્ષનો માર્ગ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. બારમા ગુણસ્થાને એ કસાય રહિત થાય છે અને પછી પૂર્ણ દશા પ્રગટ કરે છે, એટલે ચોથાથી બારમા સુધીનો આખો માર્ગ છે. એ માર્ગ સમ્યક દર્શનથી શરૂ થાય છે. એટલે સમ્યક દર્શન છે નહીં તો પછી ચારિત્રની તો ક્યાં વાત રહી. અને શુભ ભાવ દ્વારા તો પુણ્યનો બંધ પડે છે, કાંઈ ચારિત્ર થતું નથી. આ બધાને આપણે જેમ છે તેમ સમજવાનું છે. અને સમ્યક દર્શનની મુખ્યતાથી જ વાત આપણે કરીએ છીએ, એટલે સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો દ્રષ્ટિ ક્યાં કરવી, એકાગ્રતા ક્યાં કરવી, કેવી રીતે આ પુરુષાર્થ કરવો, આ બધું આપણે સમજીએ છીએ. અને સૌથી સારું આ દ્રવ્યનું યોગના ગ્રંથમાં સમજાવવામાં આવ્યું છે. ચરણાનુયોગ, કર્ણાનુયોગ, પ્રથમાનુયોગ અને દ્રવ્યાનુયોગ. તો પ્રથમાનુયોગ દ્વારા તો આપણે કેટલીક વાતને સમજીએ છીએ જેથી આપણી રૂચિ ધર્મ તરફ વળે છે. ભગવાનના જીવનચરિત્ર આદિ દ્વારા આપણને એવી રૂચિ થાય છે. પણ પછી પ્રથમાનુયોગના શાસ્ત્ર જ વાંચ્યા જ કરીએ તો પછી એમાં કંઈ દાડો વળે નહીં. જ્યારે અનુયોગ છે એમાં કહેવાનું તાત્પર્ય તો વિતરાગતા છે, એ વાત બરાબર છે. પણ જેને વધારે સમજવું છે અને જેને ખરેખર સાચો પુરુષાર્થ કરવો છે, જે અત્યારે મનુષ્યની દશા મળી છે, જે સમજ મળી છે, જે અનુકૂળ સંયોગો મળ્યા છે, એને વેડફી નથી નાખવા, તો એને પછી આવા દ્રવ્યાનુયોગનો પણ ખૂબ સારી રીતે અભ્યાસ કરવો જ પડશે. આ સમયસાર આદિ જે ગ્રંથ છે એ દ્રવ્યાનુયોગના સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. એમાં સમયસાર તો સર્વશ્રેષ્ઠ છે. એની આ અદભુત ટીકા છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્મખ્યાતિ ટીકા લખી, એ સર્વશ્રેષ્ઠ ટીકા છે. અને આ જયસિંહ આચાર્ય ભગવાનની તાત્પર્યવૃત્તિ ટીકા પણ એવી જ મહત્વની છે. અને એમાં 320 ગાથાઓ પર જયસિંહ આચાર્ય ભગવાને ગાથા તો સમજાવી, પણ પછી આ બધું કયા ભાવથી મોક્ષ થાય છે એમ કરી અને પરમ પારિણામિક ભાવ જે ત્રણ ભાવરૂપ છે એ બધું જે સમજાવ્યું એને અહીંયા આખી ટીકા પૂરી કરી ત્યારે એ વાત કરી. છેલ્લે આ રીતે વિવક્ષા કઈ રીતે છે એ વાત કરી. પણ આ બધું સમજ્યા પછીથી પણ ગુરુદેવ વધારે વિસ્તાર કરીને એટલા માટે સમજાવે છે કે છેવટે તો સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે અને સમ્યક દર્શનના પરિણામ કઈ રીતે થાય, કઈ રીતે પુરુષાર્થ થાય, એટલે વધારે સમજાવે છે. ટીકાની વાત તો સમજાવી પણ વધારે વિસ્તાર ગુરુદેવ એટલા માટે કરે છે. અને આપણે એ બધું આત્માને લક્ષ્ય સમજવાનું છે, એને આત્મસાત કરવાનું છે. અહીંયા કહે છે, શુદ્ધ પારિણામિક ભાવ અવિનશ્વર છે તે કેમ જણાય? તો કહે છે કે સમ્યક દર્શન પ્રગટ થતા સહજ વિતરાગી આનંદની અનુભૂતિ લક્ષણ વાળું જે સ્વસંવેદન જ્ઞાન છે તેનાથી એ પ્રાપ્ત થાય છે, એ સમજાય છે. એ ધ્રુવથી ધ્રુવ ન જણાય, કેમ કે ધ્રુવમાં ક્રિયા નથી, ધ્રુવમાં જાણવાની ક્રિયા નથી, એ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ જ્ઞાનમાં તે જણાય છે. ત્રિકાળ સ્વરૂપ છે તે તો ધ્રુવ ભાવરૂપ છે, તે ધ્રુવ ભાવરૂપ વસ્તુ પર્યાયમાં પ્રાપ્ત થાય છે. પર્યાયમાં પ્રાપ્ત થાય છે એટલે કેવી રીતે પ્રાપ્ત થાય છે, અંદર આવી જાય છે એમ નહીં. ત્રિકાળી સ્વરૂપ છે જે દ્રવ્ય છે એ ધ્રુવ ભાવરૂપ છે એટલે બદલાતું નથી એવું છે. એ ધ્રુવ ભાવરૂપ વસ્તુ પર્યાયમાં પ્રાપ્ત થાય છે એટલે કે એ પર્યાયમાં અનુભવમાં આવે છે, વસ્તુ કઈ પર્યાયમાં આવી જાય છે એમ નથી. કેવી છે તે પર્યાય જે ધ્રુવને અનુભવે છે, ધ્રુવને જાણે છે કે કેવી છે પર્યાય, તો કહે છે કે એ એક દેશ પ્રગટ શુદ્ધ નયની ભાવના રૂપ છે. જે નિર્મળ પરિણામ થાય છે એ કેવા છે, તો કે એક દેશ પ્રગટ શુદ્ધ નયની ભાવના રૂપ છે. અને આવી ભાષા અને આવા ભાવ ગુરુદેવ કહે છે કે એને કોઈ દિવસ સાંભળ્યા હોય તો એને સમજમાં આવે ને, એટલે એને તો કોઈ દિવસ આ બધું સાંભળ્યું પણ નથી. એક દેશ શુદ્ધ નય આશ્રિત આ ભાવના છે, એ નિર્મળ પરિણામ છે. ભાવના કઈ ભાવનાની વાત ચાલે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ થાય છે તે ભાવના જે ઔપશમિક, ક્ષયોપશમિક કે ક્ષાયિક ભાવરૂપ છે, એ ભાવના જે પર્યાય છે તે ભાવના. કઈ ભાવનાની વાત ચાલે છે, નિર્મળ પરિણામની વાત ચાલે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના જે પરિણામ થયા છે તે એક દેશરૂપ શુદ્ધતા છે, તે એક દેશરૂપ શુદ્ધતા છે એની વાત છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે ભાવના છે એ પરિણામની વાત છે, તો એ એક દેશ પ્રગટ શુદ્ધ નયની ભાવના રૂપ છે. અને એ એક દેશ શુદ્ધ નય આશ્રિત ભાવના છે તે અતિન્દ્રિય આનંદની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન રૂપ છે. જો એને જ્ઞાન રૂપ કહ્યું, અને કેવું જ્ઞાન, તો કે સ્વસંવેદન જ્ઞાન રૂપ છે. પોતાનું સંવેદન જેમાં થાય છે એવા જ્ઞાન રૂપ છે, એ સ્વસંવેદન જ્ઞાન રૂપ છે. આ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ જે જ્ઞાન છે તે ક્ષયોપશમિક ભાવ છે, એ ક્ષયોપશમિક ભાવ છે. કેમ કે હજી પૂર્ણ શુદ્ધ પરિણામ થયા નથી એટલે એ સ્વસંવેદન, પોતાનું સંવેદન, પોતે જેવો છે તેવું અનુભવમાં આવવું, એ જ્ઞાન, એ સ્વસંવેદન જ્ઞાન રૂપ છે. એમાં કોઈ વિકાર નથી, છતાં પણ એ પૂર્ણ પરિણામ નથી એટલે એને અહીંયા ક્ષયોપશમિક ભાવ કહ્યો છે. આ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ જે જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાય છે, એ ઉત્તરાદી પરિણામ છે, એ ક્ષયોપશમિક ભાવ છે. આગળ કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ જે મોક્ષનો માર્ગ છે તે ત્રણ ભાવરૂપ છે, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. એ ત્રણ ભાવમાંથી સ્વસંવેદન લક્ષણ જે જ્ઞાન છે તે ક્ષયોક્ષમ ભાવરૂપ છે. શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ ક્ષયોક્ષમ જ્ઞાનમાં થાય છે. કેમ કે કેવળ જ્ઞાન તો પછી થાય છે, કેવળ જ્ઞાન તો પછી થાય છે, હજી તો એને કેવળ જ્ઞાન થયું નથી. ત્યારે પણ શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ, અનુભૂતિ, સ્વાનુભૂતિ એ થાય છે, તો એ થાય છે તો એ ક્ષયોક્ષમ જ્ઞાનમાં થાય છે. મોક્ષ માર્ગની પર્યાયને ત્રણ ભાવે કહેલ છે, પણ આ જ્ઞાન છે એ તો ક્ષયોક્ષમ ભાવે છે, તે ઉપશમ કે ક્ષાયિક ભાવે નથી. આ સ્પષ્ટતા કરી છે. અહીંયા શું સ્પષ્ટતા કરી છે, જે પર્યાય જાણવા વાળી જ્ઞાનની પર્યાય થઈ છે એ ક્ષયોક્ષમ ભાવે છે, તે ઉપશમ ભાવે કે ક્ષાયિક ભાવે નથી. પેલી પર્યાય, વિતરાગી પર્યાય જે છે એને તો આપણે ઔપશમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક ભાવરૂપ છે એમ કહ્યું, એ મોક્ષ માર્ગની પર્યાય એવા વિતરાગી પરિણામ, એ પહેલા વાત આવી ગઈ. હવે અહીંયા ગુરુદેવ એનાથી એક સહેજ વાત જુદી સમજાવે છે કે જે સ્વસંવેદન જ્ઞાનરૂપ છે એ ક્ષયોક્ષમ ભાવે છે, એ ઉપશમ કે ક્ષાયિક ભાવે નથી. એ જ્ઞાન ક્ષયોક્ષમ ભાવે છે, એમાં ઉપશમ કે ક્ષાયિક ભાવ નથી, એ ક્ષયોક્ષમ ભાવે એ જ્ઞાનની પર્યાય છે. એટલે કહે છે કે મોક્ષ માર્ગની પર્યાયને તો ત્રણ ભાવે કહેલ છે, એ તો ત્રણ ભાવે વાત કરી, પણ આ જ્ઞાન છે એ તો ક્ષયોક્ષમ ભાવે છે અને તે ઉપશમ કે ક્ષાયિક ભાવે નથી, આવી વિતરાગ માર્ગની વાત છે. આગળ કહે છે કે આ ભાવના નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષયોક્ષમિક જ્ઞાનરૂપ હોવાથી એક દેશ વ્યક્તિરૂપ છે. જો ત્રણ ભાવમાં આ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ જ્ઞાન છે તે ક્ષયોક્ષમ ભાવ છે. સમ્યક દર્શન થતા જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન ક્ષયોક્ષમ ભાવરૂપ છે. ભલે સમ્યક દર્શન ઉપશમ હો, ક્ષયોક્ષમ હો કે ક્ષાયિક હો, પણ તેના કાળમાં જે જ્ઞાન છે એ તો ક્ષયોક્ષમિક જ્ઞાન છે. વળી કેવું છે તે જ્ઞાન? તો કે નિર્વિકાર આનંદનો સ્વાદ જેમાં અનુભવાય છે તેવું સ્વસંવેદન લક્ષણ તે જ્ઞાન છે. નિર્વિકાર આનંદનો સ્વાદ જેમાં અનુભવાય છે તેવું સ્વસંવેદન લક્ષણ વાળું તે જ્ઞાન છે, તે ક્ષયોક્ષમિક ભાવરૂપ છે. સમ્યક દર્શનની પર્યાયની વાત કરીએ ત્યારે ત્યાં એક ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક એ ત્રણ ભાવની વાત કરી હતી, એ ત્રણ ભાવની વાત કરી હતી. કેમકે ત્યાં મોહનીય કર્મમાં દર્શન મોહનીયની પ્રકૃતિ જે અનાદિથી જે છે તે મિથ્યાત્વ છે, અને એ મિથ્યાત્વ પ્રકૃતિ પહેલી વખત જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે તેનો ઉપશમ થાય છે, એનો ઉપશમ થાય છે, પછી ક્ષયોક્ષમને ક્ષાયિત થાય છે. એટલે એ શ્રદ્ધાની અપેક્ષાથી વાત છે. એટલે ત્યાં સમ્યક દર્શનને ઔપશમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક એમ ત્રણ ભાવરૂપ કહ્યું. અહીંયા જે સ્વસંવેદન જ્ઞાન છે એની વાત છે, તો એમાં સ્વસંવેદન જ્ઞાન એ ક્ષયોક્ષમ ભાવરૂપ છે, એ ક્ષયોક્ષમ ભાવરૂપ છે. એટલે બહુ સ્પષ્ટ અહીંયા વાત કરી દીધી. ફરીથી આખો પેરેગ્રાફ વાંચીએ એટલે બધાને બધું સ્પષ્ટ થઈ જશે. કહે છે કે આ ભાવના નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષયોક્ષમિક જ્ઞાનરૂપ હોવાથી એક દેશ વ્યક્તિરૂપ છે. જુઓ, ત્રણ ભાવમાં આ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ જ્ઞાન છે તે ક્ષયોક્ષમ ભાવ છે. સ્વસંવેદન લક્ષણ જ્ઞાન છે તે ક્ષયોક્ષમ ભાવ છે. સમ્યક દર્શન થતા જે જ્ઞાન પ્રગટ થયું એની વાત છે. સમ્યક દર્શન થતા જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન ક્ષયોક્ષમ ભાવરૂપ છે. ભલે સમ્યક દર્શન ઉપશમ હો, ક્ષયોક્ષમ હો કે ક્ષાયિક હો, પણ તેના કાળમાં જે જ્ઞાન છે, સમ્યક દર્શનના કાળમાં જે જ્ઞાન છે એ તો ક્ષયોક્ષમિક જ્ઞાન છે. અને એ જ્ઞાન કેવું છે? કે છે કે નિર્વિકાર આનંદનો સ્વાદ જેમાં અનુભવાય છે એવું એ સ્વસંવેદન લક્ષણવાળું જ્ઞાન છે, જેમાં સ્વનું સંવેદન છે એ અનુભવમાં આવે છે. તે જ્ઞાન સ્વસ્વરૂપને જાણવા અનુભવવામાં પ્રવૃત્ત છે. એ જ્ઞાન સ્વસ્વરૂપને જાણે છે, અનુભવે છે. બહુ ઝીણી વાત કરી દીધી. આગળ અહીંયા કહે છે કે આ ભાવના સંબંધીનું વર્ણન બંધ અધિકાર તથા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં છેલ્લે શ્રી જયસેન આચાર્ય દેવની ટીકામાં આવે છે તથા પરમાત્મ પ્રકાશમાં પણ આવે છે. ત્રણ જગ્યાએ આ વાત કરી છે, એ વાત અહીં કરી છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગ દ્વેષનો જે બંધ છે તે બંધના વિનાશ માટે આ વિશેષ ભાવના છે. આગળ કહે છે કે હું તો એક ત્રિકાળી ધ્રુવ परम स्वभाव भावमय शुद्ध ज्ञान आनंद स्वरूपी परमात्मा द्रव्य ज छू हूं तो एक त्रिकाली ध्रुव परम स्वभाव भावमय शुद्ध ज्ञान आनंद स्वरूपी परमात्मा द्रव्य ज छू दयादान आदि ना विकल्पे हूं नहीं गुण वेदना विकल्पे हूं नहीं अने एक समय नी पर्याय पण हूं नहीं एक ध्रुव में एक पणे रही ने आ भावना ध्रुव नो निर्णय करे छे कई भावना पहला तो एवो निर्णय दृढ़ निर्णय के एक त्रिकाली ध्रुव परम स्वभाव भावमय शुद्ध ज्ञान आनंद स्वरूपी परमात्मा द्रव्य ज हूं छू एवो निर्णय अने पछी एवा त्रिकाली शुद्ध द्रव्य नु लक्ष्य करीने त्यां एकाग्रता करे छे એ ભાવનાની વાત છે કે છે કે એક ધ્રુવમાં એક પણ રહીને આ ભાવના ધ્રુવનો નિર્ણય કરે છે પહેલા નિર્ણય થયો એ તો વિકલ્પ સહિત નિર્ણય થયો કે પોતે કેવો છે પણ પછી ત્યાં એકાગ્રતા કરતા જે નિર્ણય થાય છે એની અહીંયા વાત કરી કે એક ધ્રુવમાં એક પણ રહીને આ ભાવના ધ્રુવનો નિર્ણય કરે છે પહેલા નિર્ણય તો એને વિકલ્પ દશામાં કર્યો કે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છે જે બદલાતું નથી તે ધ્રુવ છે અને જે બદલાય છે તે પર્યાય છે જે બદલાતું નથી એવું જે ધ્રુવ એમાં એકાગ્રતા કરતા નિર્વિકલ્પ દશામાં એને જે અનુભવ થાય છે એ ધ્રુવનો નિર્ણય કરે છે એ નિર્ણયમાં એને એ જે અનુભવ થાય છે એ અનુભવમાં એને ધ્રુવનો નિર્ણય થઈ જાય છે એ અનુભવ સહિતનો ધ્રુવનો નિર્ણય છે અને એ જ્ઞાન જે સ્વસંવેદન રૂપ છે એ જ્ઞાન ક્ષયોક્ષમિક જ્ઞાન છે અને પછી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાની વાત કરીએ તો એ ઔક્ષમિક ક્ષયોક્ષમિક કે ક્ષાયિક ભાવ છે આનું નામ જૈન દર્શન છે અને એ મહા અદભુત અલૌકિક ચીજ છે આગળ કહે છે કે દ્રવ્ય સ્વભાવના આશ્રય અતિન્દ્રિય આનંદનો જેને રસાસ્વાદ આવ્યો છે એવો ધર્મી જીવ એમ ભાવે છે કે હું તો સહજ શુદ્ધ સચિદાનંદમય પરમ આનંદમય પરમાત્મા જ છું અને જગતના સર્વ જીવોનું અંતરંગમાં આવું જ સ્વરૂપ છે બધા જીવ સિદ્ધ સમાન છે આવું જ બધાનું સ્વરૂપ છે તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે સુખરામ બોલીએ
સુખરામ